તારીખ 12/8/1987 પૂજ્યબહેન શ્રીના વચનામૃત બોલ નંબર 175 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 131
પોતાના ગુણોની પર્યાયો થાય છે 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 પ્રતિ સમય પોતાના સિદ્ધાત્મક સ્વરૂપનું આલંબન રહેતો હોવાને લીધે વિકલ્પ કરવો પડતો
નથી.
જે સ્વરૂપનો રસ નિર્વિકલ્પ દશામાં અપૂર્વ મહિમાના ફળ સ્વરૂપે વેદનમાં આવ્યો એ રસ એટલો પડ્યો કે વગર વિકલ્પે સ્વરૂપનું વેદન અને સ્વરૂપનું આલંબન સાધકજીને નિરંતર પોતાની દશામાં ચાલુ રહે છે. ઉલટી દશાથી સમજી શકાય એમ છે. ઉલટી જે દશા છે પોતાનું જે મનુષ્યપણું છે, પોતાનું નામ છે, પોતે પોતાને જે રૂપે માને છે એ બધો પ્રકાર એમાં શું રીતે ઉઠાવે છે. હું ફલાણો છું એમ રોજ ઉઠીને યાદ કરવું પડે છે કે હું ફલાણો છું. એટલો રસ લીધો છે એને રસ લેતા ઘૂંટાઈ ઘૂંટાઈને એક એવું પરિણતિ થઈ જાય છે કે એનો વિકલ્પ ઉઠાવવો પડતો
નથી.
શ્રીમદજીના કોઈ પ્રસંગ એવો છે, નાના બાળક 2-3 વર્ષનું બાળક હશે એનું નામ પાડી દીધું હશે પહેલેથી, તો એને એમ કે તું તારું આ નામ નહીં હું તારું આ નામ, તો કે ના મારું આ જ નામ. જે નામ પડ્યું એ નામથી બધા એટલી વાર એને બોલાવે અને એટલી વાર એમાં રસ લે, બાળક પણ રસ લે છે. એને બીજા નામથી બોલાવો કે તારું આ નામ નહીં આ નામ, રસથી કેટલું કામ થાય એમ અદભુત થી અદભુત મહા આશ્ચર્યકારી અનંત ગુણનું નિધાન છે આત્મા. સાક્ષાત પરમાત્મા પદ સ્વરૂપ છે એનો મહિમા જેટલો છે એટલો મહિમા જ્ઞાનમાં ભાસે ત્યારે એનો રસ ઉપજે છે. એ રસ ઉપજતા વધતા વધતા એ રસની કોઈ એવી એકાકાર દશા થાય છે કે ત્યાર પછી એની પરિણતિમાં પણ સર્વગુણોની પર્યાય સ્વરૂપ રસને લીધે અને અંતર અવલંબન વર્તતું હોવાને લીધે નિર્મળ થાય છે, વિકાસ પામતી જાય છે, વિકસતી જાય છે. દ્રષ્ટાંત લે છે જેમ નંદનીમાં અનેક વૃક્ષોના વિવિધ પ્રકારના પત્રો પુષ્પો ફળ આદિ ખુલી ઉઠે, સારો બગીચો કેટલાક પાંદડા એવા કલાત્મક હોય છે, એક રંગના, બે રંગના, ત્રણ રંગના, એક જ પત્તા પત્તામાં ફૂલના જેવા ત્રણ ત્રણ રંગ, એક ઝાડ ઉપર 2-3 રંગના ફૂલ આવે, એક જ રંગમાં આવે ત્યાં સુધી પણ 2 રંગના 3 રંગ જેમ ખીલી ઉઠે છે નંદનવનમાં અનેક વૃક્ષો ખીલે છે, એના પતપત્રો, પુષ્પો, ફળ આપોઆપ કુદરતી જેમ ખીલે છે, એમાં કોઈની કરતા બુદ્ધિ કામ આવતી નથી, સ્વયં જ ખીલે છે. એવું કુદરતી કોઈ પ્રકાર છે તેમ સાધક આત્માને ચૈતન્ય રૂપી નંદનવન લીધું છે. નંદનવનમાં શીતળતા છે, શાંતિ છે, માણસને ત્યાં રહેતા આહલાદ છે. એમ ચૈતન્ય રૂપી નંદનવનમાં પણ આહલાદ અને શીતળતા છે સાધકને. બેનશ્રીના વક્તવ્યમાં જ્યાં જ્ઞાન દશાની વાત આવે છે, ત્યાં આત્મા એક ક્રીડા કરવાનો બગીચો છે, આત્મા આત્માની ક્રીડા કરવાનો એક
બગીચો
ભાગ છે. સત્યોતેરમાં પણ એ વાત લીધી છે, ચૈતન્ય સ્વાનુભૂતિ રૂપ ખીલેલા નંદનવનમાં, ત્યાં પણ એ નંદનવનની ઉપમા આપે છે. તેમ સાધક આત્માને ચૈતન્ય રૂપે નંદનવનમાં અનેક ગુણોની વિવિધ પ્રકારની પર્યાયો ખીલી ઉઠે છે. કેટલાક ગુણોને તો નામ પણ નથી, સંજ્ઞા નથી, ગુણો નથી એમ નથી, પણ એની સંજ્ઞા નથી, પણ એવા દૈવી ગુણો છે. દૈવી અવસ્થા દિવ્ય અવસ્થા ખીલે છે, એની મહિમા જગતના કોઈ પદાર્થથી ન થઈ શકે. આટલો આટલો મહિમા કરે, એની સ્તુતિ ગાય માટે, એની ભક્તિ કરે માટે એનો મહિમા પૂરો પડે છે. એમ છે સ્વાનુભૂતિનો મહિમા કોઈ પણ રીતે પૂરો થતો નથી. એવી એક અલૌકિક ચૈતન્યના વૈભવશાળી દશા છે, ચૈતન્યનો વૈભવ છે. કોઈ ટર્નથી, કોઈ સામે બરાબરીથી એની મહિમા થાય એ નથી. શ્રી કૃષ્ણને ત્યાં સુદામા ગયા તો શું કર્યું એને, કે એની પાસે હતું એ લઈ ગયા, એને પોટકીમાં બાંધ્યા તાંદુલ ચોખા, એ પણ કઈ મશીન છડે ની પાસે હોય નહીં, લાલ ફકરી એના ઉપર લાગેલી હોય, આદા હોય, એની પાસે જે છે એનાથી ભક્તિ એની પાસે. કૃષ્ણ અર્ધચક્રી હતા, આ ગરીબ બ્રાહ્મણ હતા, બારમાં દારિદ્ર્ય હતું, પણ પ્રેમ બંનેનો જુદો હતો. શ્રી કૃષ્ણ એમ ન કીધું કે અહીંયા તમે પેલા મારા મેવા મીઠાને મીઠાઈને પકવાય પકવાન ખાવ, તું શું લાવ્યો છે એ વાત કરતા. સોનાના મહેલો છે મોટા, એમાં પોટકી ખોલવી કેવી રીતે, સંકોચ થાય. આવો એને ખબર નહીં આટલો બધો વૈભવ છે. દ્વારકામાં રાજ કરે છે ખબર મળી, અન્યતા જગ્યા એટલામાં મળીએ, એને શું ખબર કે આટલો બધો વૈભવ છે. હવે કાંઈ સંકોચ રાખવાની જરૂર નથી, એ ચોખામાં જે મીઠાશ આવશે એ પકવાનમાં નહીં આવે. એમ ભક્તિ કરનાર પાસે એટલું સાધન નથી. બહુ બધો પૈસા મૂકે, હીરા મૂકે, ગાય સ્તુતિ કરે, નાચ કરે, ગમે તે કરે, પણ એ તો જેટલું સાધન છે એ મર્યાદિત સાધન છે. ચૈતન્યના વૈભવ પાસે એની કોઈ ગણતરી નથી. એ કોઈ એનાથી એ બરાબરી થાય છે વધવાનો તો પ્રશ્ન જ નથી, પણ એ ચૈતન્યનો વૈભવ એટલો કિંમતી છે કે એની પાસે કોઈ એનું મૂલ્ય થાય એવું નથી. કોઈ તળમાંથી થાય, પણ ભક્તને તો એની પાસે જે છે એટલી એની મર્યાદા છે. અને એની અંતરની જો ભક્તિ હોય તો એને દર્શન મોહનો ગળવાનું નિમિત્ત છે. એમાં એક ભક્તિના બાહ્ય અને અભ્યંતર એવા બે પ્રકારના પરિણામ એક સાથે ઉપજે છે જો અંતરંગ ભક્તિ હોય તો. થોડો તત્વદ્રષ્ટિએ વિચારવા જેવો વિષય છે. જેટલો ચારિત્ર મોહનો રાગાદી ભાવરૂપ રાગરૂપ પરિણમન છે એ ભક્તિમાં બાહ્ય રાગ રૂપે દેખાવ દે છે, પછી એને અનુકૂળ મન વચન કાયાની ચેષ્ટા હોય છે, પ્રવૃત્તિ હોય છે, એટલે બીજા પણ સમજે છે અને પોતે પણ સમજી શકે છે કે આ પ્રકારનો રાગ વર્તે છે. અંતરંગમાં જે જ્ઞાન દશાની ઓળખાણ હોય, મૂળ દશાની અંતરંગ દશાની અંતર પરિણતિની ઓળખાણ હોય, કે જે ચૈતન્યરૂપી નંદન મનમાં અનેક ગુણોની વિવિધ પ્રકારની પર્યાયો ખીલેલી છે, એવા દિવ્ય ગુણોના ધારણ કરનારા આ આત્મા છે એવું જેને ઓળખાણ હોય છે એના જ્ઞાનમાં એક એની અંતરંગ પરિણમન પણ છે એ ભક્તિના ભાવના કાળમાં. એનું જ્ઞાન દર્શન મોહને ગાળે છે. જગતના સર્વ સંસારી જીવનો મોટામાં મોટો શત્રુ આ દર્શન મોહ છે. એ ચક્રી રાજે કરે છે સર્વ જીવોને, સંસારના ઘોંસરે જોડે છે અને સંસારની મજૂરી કરાવે છે. આ સમયસારની અંદર આવે છે. 10,000 સુભટને એકલે હાથે જીતનાર દર્શન મોહને જીતી શકતો નથી કહેવાય શરૂ, પણ દર્શન મોહને જીતી શકતો નથી. મોટી ઉપમા લીધી છે કે કોઈ ભૂજાએ કરીને સ્વયંભૂ રમણ સમુદ્ર કરી જાય એટલે હાથથી નાવમાં બેસીને નહીં, પાણીને કાપી કાપતો જાય.
બહુ મોટો, સૌથી મોટો
અસંખ્ય યોજનનો સમુદ્ર છે છેલ્લો સમુદ્ર, તો પણ દર્શન મોહને કરવું એ સમુદ્રને કરવું મુશ્કેલ છે. આ કરી શકાય એવો જે અઘરો કોયડો છે, કઠિન દુષ્કરકારી છે, એ જ્ઞાન દશામાં વિરાજમાન જો કોઈ વિદ્યમાન જ્ઞાની હોત તો એની ભક્તિમાં ગળી જાય, ગળવા માંડે છે. આ એક ગુપ્ત રહસ્ય છે અધ્યાત્મ જગતનું. ઓછાને એ વિષયની ખબર છે. સામાન્ય રીતે લોકો એમ સમજે છે કે આ બધા એક રાગ છે, રાગ છે, ભારમાં જોર રાગનું દેખાય છે, દેખાવ રાગનો આવે છે, પણ જો એને ભક્તિ છે એમાં આ એક પ્રકાર બને છે. ઓઘ ભક્તિમાં દર્શનમાં એટલો મંદ નથી થતો, એટલો રસ તૂટતો નથી, ઓળખાણ વાળાને તો રાગની સાથે જ્ઞાન છે ને, બે મુખ્ય પર્યાય જ્ઞાન અને રાગ, બે જ્ઞાન દશામાં બિરાજમાન જ્ઞાનીની ભક્તિ કરે છે. મહિમા છે ને, જ્ઞાન દશાનો મહિમા ચાલે છે ને, રાગ છે તો શુભ કર્મ બંધાય છે ત્યાં. જી ગળે તો શું થાય, જ્ઞાન થાય ને, શ્રીમદજીએ તો ત્યાં સુધી કહ્યું છે કે જ્ઞાનીના ચરણમાં કે જ્ઞાનીના સાનિધ્યમાં રહે તો કોઈ જ્ઞાનની માગણી નહીં કરતો. શું કીધું, તો જ્ઞાનની માગણી નહીં કરતો. મણિભાઈ ગાંધી સાથે વાત ચાલી છે, પણ તું ભક્તિ ની માગણી કરી. એ તો કહ્યું કે આ અધ્યાત્મ જગત નું તાત્વિક રહસ્ય આમાં છુપાયેલું છે. 200 નંબરનો એક વચનાવલી છે, 14 બોલ એમાં લીધા છે. જ્ઞાની પ્રત્યેના બહુમાનના વિશિષ્ટ બહુમાનના બોલ લીધા છે. એમાં છેલ્લો બોલ આ લીધો છે કે આ ગુપ્ત તત્વને જે આરાધે છે એ અમૃત અમૃતને પામે છે, એટલે અમર થઈ જાય છે. એથી શું વધારે લાભ મળે? કોઈ એમ કહે કે જન્મ મરણ મટાડવાની ટેબ્લેટ આપી દઉં તો દેવું કરીને પૈસા ખર્ચે કે નહીં? જ્ઞાન માર્ગની શ્રેણી છે, એમાં જ્ઞાની પ્રત્યે ભક્તિ કરવાના અને અભક્તિ નહીં થવાના અને પડખાનું ચોખવટ છે. 13 બોલ સુધી અમે કહી, 13મા બોલમાં એ વાત કરી કે આ જ્ઞાન માર્ગની શ્રેણી કહી એ પામ્યા વિના બીજા માર્ગથી મોક્ષ નથી. હવે એક વાત અહીંયા મૂકી દીધી છે, એ ગુપ્ત તત્વને જે આરાધે છે તે પ્રત્યક્ષ અમૃતને પામીને અભય થાય છે. આપણે તો હમણાં જ પ્રસંગ ગયો ને, પ્રત્યક્ષ અમૃતને પામીને એને ખબર નથી પડતી, એમ નહીં એને ખબર પડે છે. જ્ઞાન દશાનું વર્ણન કરવાનું કારણ છે, નહીતર જ્ઞાનીઓને એનું કાંઈ પ્રદર્શન કરવું નથી, પણ એની પાછળ હેતુ રહેલો છે. અનાદિથી જીવ અજાણ્યો રહ્યો છે આ વિષયથી. હું એમ કે પણ એમાં તત્વ આવ્યું ક્યાં? જો તત્વ અહીંયા આવ્યું કે એમને આત્મા પ્રગટ થયો છે કે નહીં? આ જે વાત લીધી કે સાધક આત્માને ચૈતન્ય રૂપી નંદનવનમાં અનેક ગુણોની વિવિધ પ્રકારની પર્યાયો ખીલી ઉઠેલી છે, તો સત પ્રગટ્યું છે કે નહીં? અનંત ગુણો છે એ તત્વ નથી? જે સત પ્રગટ થયું એ તત્વ નથી? એ જે તત્વ છે એ તત્વની ઉપાદેયતામાં એની મહિમા વગર ઉપાદેયતા કેવી રીતે થાય? અત્યાર સુધી રાગ અને રાગના વિષયની ઉપાદેયતામાં આ તત્વની વિમુખ છે ચાલ્યો છે દીવ. હવે આ તત્વ પ્રગટ જે તત્વ છે એની ઉપાદેયતા, એનું બહુમાન, એની મહિમા એ આવ્યા વિના તને અંદરમાં તારું જે અપ્રગટ તત્વ છે એની મહિમા એની ઉપાધિ ક્યાંથી લાવીશ? કે આવવાનો કોઈ અવસર હતો નથી. સમજે છે એ રીતે અંતર બાહ્ય એ રીતે સમજે છે. એટલે એમને એ વાત કીધી છે કે ગુપ્ત તત્વને જે આરાધે છે, કે આ વાત જગતના લોકોને ખ્યાલમાં નથી, એને એમ થાય છે કે આ તો એટલો ભક્તિનો રાગ છે. આમાં દર્શન ને જીતવાનો ઉપાય રહેલો છે, અને આથી સહેલો સુગમ ઉપાય બીજો કોઈ દર્શન મોહને ટાળવાનો નથી. રાગ ને તો રાગ તો શું છે કે રાગ છે એટલે રાગ પરિણમે છે. ભક્તિ તો જ્ઞાનથી થાય છે, ઓળખાણથી થાય છે, પણ એને જેને ઓળખાણ થાય છે એને રાગ છે, એ રાગ ચાલતો રાગ પછી એના જ્ઞાનની સાથે ખેંચાય છે, તણાય છે, વિરુદ્ધ દિશામાં જઈ નથી શકતો. છે તો વિરોધી રાગ છે એ આત્માનો વિરોધી છે, પણ એ વિરોધીનું બળ નથી ચાલતું ત્યાં, એટલે એને જ્ઞાનની સાથે ઘસડવું પડે છે. એ પણ રાગથી ભક્તિ કરવા લાગે છે. બાકી એ શુભરાગથી તો પુણ્યકર્મનો બંધ થાય છે, એ શુભરાગ છે એનાથી તો પુણ્યકર્મનો બંધ થાય છે, અને એનાથી જે જ્ઞાન છે અથવા આત્મગુણો પ્રત્યે, આત્મસ્વભાવ પ્રત્યે, આત્મતત્વ પ્રત્યે જે બહુમાનનો ભાવ છે એ એને દર્શનમાં ટાળવાનું કારણ છે. એ ગુપ્ત તત્વ છે, ઓલું બાહ્યમાં રાગ છે એ ગુપ્ત તત્વ નથી, ભક્તિ નો રાગ એ ગુપ્ત તત્વ નથી, પણ આ ગુપ્ત તત્વ છે એને જે આરાધે છે, એટલે એના વગર કોઈ ભક્તિ કરે છે, એના વગર કેવી રીતે કરે છે? તો દેખા દેખીથી કરે છે, બીજા પણ ભક્તિ કરે છે, નામ હું કરું કેમ કે બીજાનો દેખાવ સારો લાગે છે તો અહીંયા મારો દેખાવ સારો લાગશે, અથવા આ ભક્તિ કરીશ તો કુંજ બંધાશે, અને કુંજ બંધાશે તો પછી આગળ ઉપર એના ફળ ભોગવવા મળશે, અનુકૂળતાઓની પ્રાપ્તિ થશે અને પુણ્ય પાપ ફેલાય, પ્રતિકૂળતાઓ નાશ પામશે, એ વગેરે પ્રકારે કોઈ અનુચિત રીતે ભક્તિ કરે છે તો એને તો એ યોગ્ય નથી,
યોગ્ય નથી,
એ પ્રકાર યોગ્ય નથી, એ પ્રકાર તો નહીં હોવો જોઈએ. પણ એવો પ્રકાર કોઈને હોય છે એટલે બધાને એવો પ્રકાર હોય છે એમ પણ સમજવા યોગ્ય નથી. હા, મોટે ભાગે થાય, પણ હવે આપણે તો આપણું કામ છે, જાજાનું કામ છે કે આપણું કામ છે? આ સંસાર સળગે છે જેમ જંગલ સળગતું હોય, પોતે અંદર રહી ગયો હોય તો શું કરે? તો મોટે ભાગે બધું સળગે છે, માટે આપણે પણ હવે ભલે હળગી જઈએ એમ કોઈ વિચારતું નથી. આમાંથી હું રસ્તો ક્યાં કાઢું, કેવી રીતે થોડી કેળી ગોતી લઉં, છેવટ સડક ન મળે તો એક કેળી ગોતી લઉં કે જ્યાંથી હું બહાર નીકળી જાઉં, એમ વિચારે છે કે નહીં? આ તિરગુણ માં તો એમણે શાસ્ત્ર સર્વશાસ્ત્રો ની શાખ મૂકી છે, સર્વશાસ્ત્રો માં આ વાત કહેલી ને માન્ય રાખેલી છે એમ કહ્યું છે. અને પોતાને પોતે ભૂલી ગયો છે એનું જે સ્વરૂપનું અજ્ઞાન છે, એ અજ્ઞાન ટાળવા અને જ્ઞાનની પ્રાપ્તિ કરવા માટે જેને જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે તેને સર્વ પ્રકારની લોકલજ્જા આદિ કારણોથી વિમુખ થઈને, એ કારણોને છોડી દઈને, બીજાનો આશ્રય છોડી દઈને, પોતે જ પોતાના હિત ખાતર એક રસ્તો પકડી લે, ઘણા બોલેવા લીધા છે, લોકલજ્જાના લીધા છે, એમના વિકલ્પ થી પ્રતિકૂળ ન જવું, સર્વ ઈચ્છા તમને આસક્તિ તેજીને એક નિષ્ઠા રાખવી, એમને એ જોઈતું નથી પણ પોતાને ઉદ્દેશ એ વગર નહીં પરિણમે એવી સમજણ થઈ ભક્તિ કરવી, પડખા ચોખ્ખા કર્યા છે. અને એ પ્રકાર ન આવે તો એ નિજ છંદે ચાલીને કાર્ય કરવા જાય છે તો અનંત કાળે પણ જ્ઞાન નહીં પામે, એ વાત પણ ચોખ્ખોટ કરે છે 11મા બોલમાં. અને કોઈ શાસ્ત્રની મુખ્યતા કરીને જ્ઞાનીને ગૌણ કરે તો એની ના કહી છે, એ પરોક્ષ આજ્ઞા છે, તારે પ્રત્યક્ષ આજ્ઞા આરાધનાની જરૂર છે. હા, તો આત્મામાંથી નાની ના આત્મામાંથી નીકળેલી વાણી છે, બહુ 200 નંબરમાં જે આંખ છે વચનામલી વચનાવલી છે, 14 બોલમાં છેલ્લે એ વાત કરી દીધી છે કે આ ગુપ્ત તત્વ છે, દર્શન મોહને નાશ કરવાનું આ રેફરન્સ છે, એ ગુપ્ત તત્વનો અર્થ આ છે. કેમ કે જીવને દર્શન મોહ કેવી રીતે બંધાય છે એની ખબર નથી, અને દર્શન મોહ કેવી રીતે નિવૃત્ત થાય છે એની પણ એને ખબર નથી, એટલે એ ગુપ્ત તત્વમાં વિષય બંધ. તે પ્રત્યક્ષ અમૃતને પામીને અભય થઈ જાય છે, પછી એને અમૃત મળી ગયું, એને જગતમાં જેમ જ્ઞાની નિર્ભય છે એમ જ્ઞાનીના ચરણમાં રહેલો શરણમાં રહેલો મુમુક્ષ આત્મા પણ નિર્ભય, એને પછી ભય કાંઈ છે નહીં. એટલે જે કોઈ ગ્રંથ ગ્રંથોમાં શાસ્ત્રોમાં જ્ઞાન દશાનું જે વર્ણન આવે છે એની પાછળ આ રહસ્ય છે કે કોઈ રીતે પણ જીવ જ્ઞાનીની અંતરંગ દશાને મૂળ દશાને ઓળખે, ઓળખીને એનું બહુમાન કરે તો એ ગુપ્ત તત્વનું એને આરાધન થઈને પ્રત્યક્ષ અમૃત એને મળે છે. એ બહુ મોટી વાત છે. એમાં વડવામાં એક ભાઈ મળ્યા હતા, ગુરુદેવ પાસે આવી ગયેલા, વાંચન કરે છે લીંબડીના છે, ઉપમચંદ્રાય કરે છે લીંબડીના છે. પ્રત્યક્ષ સત્પુરુષ ઉપર તો શ્રીમદજીના પત્ર પત્રની અંદર એ વાત છે. એટલે એ એની અડીની જેમાં છે એને તો એ વાત મુખ્યપણે છે, એમાં તો કાંઈ પ્રશ્ન નથી. એમને કહ્યું કે આખા ગ્રંથનો કેન્દ્ર સ્થાન શ્રીમદ રાજચંદ્ર અમુક અગ્રમુખો વોલ્યુમ છે, આખા ગ્રંથના પથનનું કેન્દ્ર સ્થાન એ પ્રત્યક્ષ સત્પુરુષ નું આરાધન કરવું આવે છે. મેં કહ્યું કે તમે ડુંગળી એટલે નજીક છો, સોનગઢમાં કાંજી સ્વામી પાસે આવ્યો. આત્મજ્ઞાન વિશે કોઈ દી ચર્ચા કરી છે? માણસ તો અભ્યાસ છે, બીજા જેમ માથી જાયું ને આત્મ દ્રવ્યાનું દ્રવ્યાર્થિક નહીં ને પર્યાયાર્થિક નહીં, બીજા શાસ્ત્રો ઓછા માટે આ બીજા શાસ્ત્રોનું વાંચન થઈ ગયું. ખરેખર વાત એ છે કે જ્યારે હું ગયો શરૂઆતમાં નાની ઉંમરમાં એનો પ્રવેશ છે, જ્યારે શરૂઆતમાં હું ગયો ત્યારે મારી કેપેસિટી નહોતી આ વાત સમજવાની, અને જ્યારે વાંચવાનો સમજતો ગયો ત્યાર પછી હું ગયો નથી. પ્રત્યક્ષ જ્ઞાને બિરાજમાન હોય એનું મહત્વ જો આટલું બધું ખુદ સમજે, ત્યાં તો કૃપાળુદેવના નામથી સંબોધન કરાય છે. એ વિષય ઉપર વજન જવું જોઈએ. થોડા ઘણા અંશે તો માહિતી સંભળાવે એ તો બહુ મોટી વાત છે. જો કોઈ આ પૃથ્વી ઉપર કોઈ સમ્યક દ્રષ્ટિ જીવ હયાતે ધરાવતું હોય તો એ તો બહુ મોટી વાત છે. આખા જગતમાં જેમ દુષ્કાળ હોય ને એક જ જગ્યાએ પાણી મળતું હોય તો અમૃત મળે છે એમ કહેવાય, પાણી મળે છે પાણી હોય તો એને અમૃત કહેવાય. તો આ તો અમૃત ને અમૃત કહેવાય, સિદ્ધેશનું ચોખ્ખું અમૃત છે. ત્યાં તો વિષય એક જ ચાલે છે બધા પત્રોમાં, કહેવાનો મારો મુદ્દો હતો. એ પોતે પણ પોતાનું વક્તવ્ય આપે ત્યારે પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ અને સત્પુરુષને ખૂબ મહત્વ આપે. તો આટલો વિચાર કેમ નહીં કરતા હોય આ એક વિષય ચાલ્યો. પછી વચના મળતા અનુભવ પ્રકાશ આપ્યો એને બતાવે છે. પછી એને વિચારાય પણ આવું છે એ બાજુ આવું છે, તમારે નજીક છે આવું હોય તો ક્યાં આવું છે? તો 500,000 માઇલથી આમ આવે છે. આ તો એવું છે કે મનુષ્ય જન્મનો બહુ ભાગ ચાલ્યો જાય એ જે જ્ઞાન દશાનું વર્ણન કરે છે ખરેખર તો એ સ્વભાવ દશા છે. પરપ્રગટ અવ્યક્ત સ્વભાવ સિદ્ધો ગ્રહણ કરી શકતો નથી મુમુક્ષુજી, એટલે એને પ્રગટ દશા દ્વારા એ સ્વભાવ જ બતાવવામાં આવે છે. જ્ઞાન દશા, સાધક દશા એના એ માધ્યમ છે સ્વભાવને સમજાવવાનું, સ્વભાવનું ગ્રહણ કરાવવાનું. પરંતુ એ સ્વભાવ આકારે સ્વભાવ સદૃશ ઉત્પન્ન થયેલી દશા છે, એનું અવ્યક્ત તત્વ છે, જે ચૈતન્ય પિંડ આત્મા શક્તિ રૂપ છે, શ્રદ્ધાનો વિષય છે. એ તો સદાય ગુપ્ત જ રહે છે, એ ગુપ્ત તત્વ છે જે સૃષ્ટિને લક્ષમાં નથી. 700 વચનમાં એ વાત લીધી છે, ગુપ્ત તત્વ સૃષ્ટિને લક્ષમાં નથી. સૃષ્ટિને એટલે જગતની અંદર ધર્મ ધર્મ કરીને ધર્મને ધમાલ કરનારા ઘણા છે, પણ આ અંદરમાં ગુપ્ત તત્વ કોણ છે? સ્વભાવનો પિંડ આત્મા, એ સૃષ્ટિને લક્ષમાં નથી. એનું લક્ષ્ય એની વ્યક્ત પ્રગટ દશા દ્વારા થઈ શકે એટલે જ્ઞાન દશાનું ગ્રહણ કરવામાં આવે છે. એની પાછળ એટલો જ હેતુ છે. સંભોગ દર્શનથી માંડીને જેટલી કોઈ આધ્યાત્મિક દશા છે, પંચમૂળ સ્થાનને રત્નકરણ શ્રાવકાચાર્યની વાત હોય કે મનોદશાની વાત હોય, તો એ આચરણનો ગ્રંથ હોય, બધે પહેલેથી છેલ્લે સુધી જેટલી આત્માને આશ્રિત આધ્યાત્મિક દશાઓ છે એનો મહિમા, ખરેખર સ્વભાવનો મહિમા ના દ્રષ્ટિકોણથી જ કરવામાં આવ્યો છે, અને એ દ્વારા સ્વભાવને દર્શાવવામાં આવ્યો છે કે સ્વભાવ આટલો મહિમાવંત છે, મહાન છે. પરંતુ મૂળ દશાનું વર્ણન લે છે કે દેહાતીત દશા છે, એમને કોઈ દેહની ઠેવના નથી, દેહની સાવધાની રહેતી નથી, રોગાદી ઉદ્ય તો પણ એને નિકાળવા માટેનો કોઈ વિકલ્પ આપતો નથી. બીજી કોઈ દેહની પ્રતિકૂળતાઓ આવે, ઉપસર્ગ પરિશ્રમ કોઈ પણ પ્રકારે, સર્પ તો ઉપરથી ચાલ્યા જાય, મોટા મોટા સર્પ હોય ઉપરથી ચાલ્યા જાય, અને કોઈ વાર તો ઉપર આવે દેહ, એને ચાકીને પથ્થર બથર હશે, શરીર માલું થઈ ગયું હોય, અને ધ્યાનમાં આડોલ આસનમાં હોય, આવીને અહીંયા અહીંયા ફ્રેન્ડ માંડી દે, અહીંયા ફ્રેન્ડ માંડી દે, કાંઈ નથી. જેને મમત્વ નથી જે ચીજ ઉપર, એને શું છે? દેહનું મમત્વ ટાળ્યું છે. તો એવી અધ્યાત્મ દશા જે આત્માના આશરે એવી સ્થિર અડોલ દશા છે, એ મૂળ ચીજનું સામર્થ્ય કેટલું, જેને સન્મુખ થતા થનાર દશાની આ હાલત છે, તો મૂળ ચીજનું સામર્થ્ય કેટલું, એ વાત સર્વ જગ્યાએથી નીકળે છે, બધી જગ્યાએથી એ વાત નીકળે છે. મારે એ વખતે સમજવાની શક્તિ નહોતી,
બીજા
માનતા નથી, માનતા નથી.
કોઈ ક્રિયા થઈ હોય જ્ઞાની પ્રતિ
ક્રિયાના પ્રકાર શું છે કે પ્રયોગ જુદી જુદી છે. તો ગુરુદેવશ્રીએ પ્રસિદ્ધપણે આવતા ટોપિક છે, વિષયાંતર છે, સમજવા જેવું છે. તો સ્વતાંબર અને દિગંબર વચ્ચેનો સ્પષ્ટ અંતર પ્રસિદ્ધ કરી દીધો. એ પ્રસિદ્ધ કરતા અનેક પ્રકારના ઉત્સર્ગ પરિશ્રમનો સામનો પણ કરવો પડ્યો, તો પણ દાંડે ફૂટીને નગારાની ચોંક ઉપર એ વાત મૂકી. દિગંબરની જે વાત છે એની પાસે સ્વતાંબર તો ગ્રહિત વિદ્યાર્થના ધર્મમાં જાય છે, આટલું બધું ચોખ્ખટ મોક્ષ માર્ગ પ્રકાશકનો આધાર પણ લીધો. એને ત્યારે એ લોકો શું મધ્યસ્થાના અંચળા નીચે આપણે ખંડન મંડનમાં પડવું નહીં, મત મતાંતરમાં પડવું નહીં, આપણે તો એક આત્માનું હિત થાય અને આત્માને જ્ઞાનને આત્મજ્ઞાનને મુખ્ય કરવું. હવે શ્રીમદજીની શૈલી એવી નથી જેવી ગુરુદેવની શૈલી હતી, તો શૈલી ફેરે સિદ્ધાંત ફેર ઘણા સમજે છે, શૈલી ફેરે સિદ્ધાંત ફેર જ્ઞાનીઓ કરતા નથી. સિદ્ધાંત એવું હોય છે, શૈલી જુદી જુદી થાય છે. ત્યાં જે લોકો આવી જાય છે અને જે અહીંયા નથી આવતા એની માન્યતા એવી છે કે આ મતના ખંડન મંડળમાં પડ્યા છે, એમાં તો આત્મા પણ ન રહે, કારણ કે મંડન ખંડન મંડળ નો વિષય એવો છે કે આનો આત્મા છૂટી જાય. એ વાત બરાબર છે, તો આત્મજ્ઞાન તો પ્રાપ્ત થાય ક્યાંથી? એટલે આ ભાઈ પણ થોડુંક મનના વક્તવ્યમાં એવું બોલી ગયા હતા ખંડન મંડળમાં ચર્ચા કરો તો કહ્યું ખંડન મંડળમાં ન પડાય પણ સત્ય શું છે એનો નિર્ણય કરવો પડશે કે નહીં, એ તો બરાબર છે. એમાં ખંડન મંડળની વાત નથી, પોતાના આત્મા માટે શું સત્ય છે અને શું અસત્ય છે એનો નિર્ણય કરવો એમાં ખંડન મંડળ નથી આવતો. ખંડન મંડળ તો એની પ્રવૃત્તિ કરવાના છે કે એને તોડી નાખો, એનું બધું તોડી નાખો, એનું ભાંગી નાખો, એનો નાશ કરો, એને સાથે લડાઈ કરો, એનું આમ કરો, એમાં ખંડન મંડળ આવે છે. પણ પોતાના સત્યનું શોધન કરવું છે અને સાચું સત્ય શું છે એ શોધી કાઢવું છે. બે ચીજ સામે છે તો બે સરખી નથી, અથવા બે છે એનો અર્થ જ કે એક નથી, એક પ્રશ્ન કર્યો. જેમ કે તમે પ્રવચન કરો છો, હવે ઇન શર્ટ કરીને પાટલું કરીને ટાઈ કરીને બેસો જોઈએ પ્રવચન કરવા, પાટલમાં ઇન શર્ટ કરીને આવો ને ટાઈ કરીને બેસો જોઈએ, અત્તર બત્તર છાંટો નામ સુગંધ થઈ ગયો હોય ને બાર બારના પટિયા પટિયા કાયદા હોય બધો તમારો દેખાવ એવો હોય કે જાણે અમેરિકાથી હમણાં જ ઉતર્યા, કોણ તમારું પ્રવચન સાંભળશે? સાંભળે બોલ. મોક્ષની ભૂમિકામાં પણ મોક્ષને યોગ્ય એની રહેણી કરણી હોય
બરોબર,
એના પ્રસંગે એ પ્રકાર હોય. મનોદશા તો અસંગ દશા છે, જેને તિરતુષ માત્ર પરિગ્રહ નથી, દ્વાતૃત જેની દશા છે. તો એ મુનિમાં પણ આરાધ્ય દેવ જે મુનિન્દ્ર છે, જે વૈરાગ મહેલના શિખરના શિખામણી થઈને વિતરાગ થઈ ગયા છે, તેવો અસંગ દશામાં વિરાજમાન છે. એના શરીરે શૃંગાર ક્યાંથી આવ્યો? વાત તો બરાબર છે, એ વાત તો કોઈ રીતે બેસે એવું નથી, આ તો સામાન્ય બુદ્ધિમાં બેસે એવું કામ નથી. તો બે વાત છે તો બેમાં બે બરાબર બે એક સરખે તો છે ને, એટલે તો બે છે, એક નથી તો એકમાં સત્ય શું ને અસત્ય શું એ શોધવું. તો આત્માર્થીનું કાર્ય છે, તો આત્માર્થીનો ધર્મ છે, આત્માર્થીનો ફરક છે. ભલે એકમાંથી બે જુદા પડ્યા પણ બે થયા એનો અર્થ કે બે સાચા નથી, એક જ સાચું છે. હવે કોણ સાચું એ પોતાને નક્કી કરવાનું છે. નિર્ણય ના ભલે ન પડે, પોતાના આત્માના હિત માટે એને શોધ કરવી આવશ્યક છે, જરૂરી છે, એની જવાબદારી છે, નહી તો જોખમ એને માથે છે, બીજાના માથે નથી.
આત્માના હિત માટે
બે સત્ય જગતમાં હોય ને, એક જ્ઞાનમાં બે તરવાર હોય ને, જગતમાં બે જૈન નથી, સમજીએ છે, જગતમાં બે જૈન નથી, એક જ જૈન છે. એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથે એમ ને કહેવું છે, જ્યાં ઉત્કૃષ્ટ જ્ઞાન છે ત્યાં ઉત્કૃષ્ટ ત્યાગ સંભવે છે, જ્યાં સર્વોત્કૃષ્ટ ત્યાગ સંભવે છે ત્યાં જ ઉત્કૃષ્ટ જ્ઞાન સંભવે છે. આ તો એમના વચન છે, બધા મને એમના જ વચન છે, ક્યાંય વિરોધ તો નહીં આવતો. જ્યાં ઉત્કૃષ્ટ ત્યાગ નથી એનો અર્થ ત્યાં કેવું જ્ઞાન વર્તતું નથી, આ તો સિદ્ધાંત તો છે. સિદ્ધાંત ક્યાંય તૂટવાનો જોઈએ, શૈલી ગમે તે હોય એનું સંશોધન તો એને પૂરું કરવું જોઈએ.
મીઠી ભાષામાં પ્રતિકાર બી ગોજે ઘણું થઈ
જાય. પછી એમ કહ્યું કે શ્રીમદજી એ સ્થાનક વાસી ઉપર તો પ્રહાર કર્યો, આપ એમ કહી શકશો કે કૃપાળુ દેવ પોતે ખંડન મંડનમાં પડ્યા હતા ત્યાં? એક નિમિત્ત આવશે કે જ્યાં તમારે અસત છે તે અસત છે એમ કહેવું પડશે, સત છે તે સત છે એમ કહેવા માટે. ચોખ્ખું સત બહાર જુદું પાડવું હોય તો અસત થી એ જુદું છે, અસત સ્વરૂપે નથી, એ વાત એમાં આવ્યા વિના રહેશે નહીં. એ કોઈ ખંડન મંડનનો વિષય નથી. એટલે વિષય થોડો ઉનાળમાં ગયા પછી પત્તો લાગે એવો છે, ઉપર ઉપરથી ચાલે તો પત્તો ખાય એવું નથી. કેટલાક સિદ્ધાંતો પાયાના સિદ્ધાંતોમાં સામે સામે તફાવત છે. કેવળ જ્ઞાનની દશા એવી કોઈ સ્થાપે છે એવી કેવળ જ્ઞાનની દશા
નથી.
કેવળ દર્શન ઉપયોગ, કેવળ જ્ઞાન ઉપયોગ એ પણ એમ નથી. એવી રીતે તાત્વિક સિદ્ધાંતો સિદ્ધાંતો પોતાની કલ્પના પ્રમાણે સ્થાપિત કરેલો છે. કેવળ જ્ઞાનના સ્વરૂપને ઓળખીને નહીં, કેટલું દેવ તત્વમાં ફેર પડે છે એનું કારણ છે કે દશાને ઓળખતા નથી. સંપૂર્ણ વિચારતા હોય, સંપૂર્ણ જ્ઞાન હોય અને જે સંપૂર્ણપણે નિરશેષ અંતર્મુખ દશા હોય એમાં બાહ્ય પ્રવૃત્તિની મર્યાદા કેટલી હોય એ નક્કી થવું જોઈએ. કેમ કે વિહાર વગેરે હોય છે, અરિયંત દેવને વિહાર હોય છે, એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રે વિહાર થાય છે, વિહાર કરે છે એમ નહીં પણ વિહાર થાય છે. તો એ ડગલા ભરીને ચાલે નહીં, પદ્માસને હોય તો ઉભા થઈને હાલવા માંડે એમ નહીં, કે ખરગાસને હોય તો પછી ડગ ભરે એમ નહીં, જેમ તૂટ જાય હવામાં પ્લેન જાય છે એવી રીતે જાય. કેમ કે એમની તો અંતર્મુખ દશા છે, બહાર ઉપયોગ બહાર આવતો નથી, કેમ વાણી નીકળે છે એટલે કઈ કઈ આત્માની ક્રિયા નથી. વાણી તો જડની ક્રિયા છે પણ એમના નિમિત્તે નીકળે છે, એમની હયાતીના નિમિત્તે નીકળે છે, એ છે વિદ્યમાન છે સમોસરણમાં એ નિમિત્તે માણે નીકળે છે. તો પણ એમાં હોશ ચાલે નહીં, જીભ ચાલે નહીં, કંઠ ચાલે નહીં, હાલતા ચાલતા કંઠ દેખાય એ કંઈ ચાલે નહીં. નેત્ર છે એ આંખો ચોડે છે એમ ન કહે, આંખો ચોડવાની વાત તો મને બરાબર નથી લાગતી. પછી ધ્યાનસ્થ અવસ્થા અંતર્મુખ અવસ્થા હોય એમાં જે મિત્રો ચંચળ દશાને સૂચવે છે, આત્માની ચંચળતાને સૂચવે છે, એ દશા નીચે ધ્યાનસ્થ મોક્ષોને કે સાધક અવસ્થામાં ન હોય તો કેવળ જ્ઞાનને હોવાનો તો સવાલ નથી. અનેક પ્રકારે ઘણા ફેરફારો છે. દશાની ઓળખાણ જ નથી, ત્રણ લોકના નાથ થઈને બિરાજમાન થયા હોય જેનો સમયસરણીનો વૈભવ જોનારા ચકિત થઈ જાય એવું, તો જેના સમયસરણનો વૈભવ એ પ્રશ્ન નથી કે એ જ એ પ્રકારનું હિન પુણ્ય હોય, આત્મ ઉત્કૃષ્ટ પુણ્યનો ઉદય વર્તતો હોય, એને રોગથી ગ્રસિત થાય, મુનિ આહાર ન મુનિ દવા ન માગે, આહાર ન માગે, દવા ન માગે, માગે નહીં, મુનિ પણ ચાલી જાય. તો સર્વોત્કૃષ્ટ મુનિન્દ્ર છે એ દશામાં એ પ્રશ્ન, પણ એ દશાને ઓળખે એટલે એમાં ગડબડ થઈ આવે છે. વાત ઓળખો એક જ ભૂલ થઈને, થોડીક જ ભૂલ થઈને તત્વ દ્રષ્ટિમાં તત્વની એક ભૂલ છે કે સરાસર બધા સિદ્ધાંતોને તોડનારી ભૂલ છે. એક જગ્યાએ તત્વમાં ભૂલ્યો એની 99 વાર તત્વને સાચી આવતી હોય તો 99 એ 99 ખોટી છે. કરતો હોય, એના જે આચારાંગ સુવિધાંગ જે બધા છે એની અંદર તો ઘણી બધી વાતો છે, કેમ કે તો યાદ રહે જ ને, જુદા તો આમાંથી કર્યા છે, બધી વાતો સાંભળેલી હોય તીર્થંકરના સ્ત્રીમુખેથી, એની પરંપરા ચાલી હોય એટલે 500 વર્ષમાં ધારણા તો કરી જ હોય, એ વાત નથી, એની વાતો અંદર આવે એટલે એની અંદર બધું બરાબર છે એમ નથી, જરા ભેષળ થયો એની અંદર, કલ્પના કરીને કાંઈ પણ ઉમેર્યું, એ દૂધના તપેલામાં ઝાડ નું ટીપું નાખી દીધું, પછી દૂધ વપરાય
નહીં,
એ સિદ્ધાંત આખો બધું એક સાચું નથી એમ કહેવાય, સાચું હોય તો પણ સાચું નથી, એવો એવો વિષય બની જાય છે. એમાં શું છે કે જીવને છેતરાવાનું કારણ બને, સત્શાસ્ત્ર એને કહીએ અથવા સત્શાસ્ત્રની માન્યતા એને કહીએ કે જે વિપરીત અભિનિવેશ પૂર્વક હોય, પણ વિપરીત અભિપ્રાયની એની અંદર નિર્ગમ નાખ્યું છે, વિપરીત અભિનિવેશ તો એ વચનોની ઉપાસના થઈ શકે નહીં, કેમ કે બંને સાથે સાથે બે વાત આવવાની, એ તો જુદી કાઢી શકતો નથી કે આમાં વિપરીતતા છે ન વિપરીતતા છે, આચારમાં તો એ સીધી વાત છે, જો એકમ જાણે શું સબમ જાણે શું ખોટું છે, જેણે એકને જાણ્યો તેને સર્વને જાણ્યો, જેણે આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યો, એકમ જાણે શું સબમ જાણે, આચારણ સૂત્ર છે, વિપરીત અભિનિવેશ પૂર્વક એ વાત હોય શકે.
બરોબર,
હું મિત્રાજ દેવને પણ માનું અને હું કુદેવને પણ માનું, બે વાત કોઈ દિવસ માને
બને નહીં,
વિતરાગ્ય શાસ્ત્ર ને માનું માનું ને ભેષવાળા વિપરીત અભિનિવેશ જેમાં સંમેલિત થઈ ગયો એને પણ માનું, બે વાત, હું સત્પુરુષ જ્ઞાની ને પણ માનું અને હું સત્પુરુષ જ્ઞાન એવા અજ્ઞાની ને પણ માનું, બે વાત બને, હું નવ તત્વ ને માનું ને પુણથી હિત થાય ભલું, હમ પુણના ઉદયથી સુખ થાય સુખી થાય પુણથી એમ પણ માનું, એમ બને, વિપરીત અભિનિવેશ પૂર્વક કાંઈ પણ માન્યતા એ ખોટી માન્યતા જૂઠી માન્યતા આખી માન્યતા વિપરીત છે એને સ્વીકારવામાં આવતું
નથી.
આમ તો થોડાક માટે પૂરી કમાણી ચાલી જાય કોઈ પસંદ ના કરે, મહેનત કરી 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 90 રૂપિયા કમાણા ને 10 રૂપિયા કમાણા દેતા 90 ખોઈ ના ખાય કોઈ પસંદ કરે
ના કરે,
આ વિપરીત અભિનિવેશ ની વાત એવી છે, કે તું સદગુરુ ને માનતો આવ્યો, સદગુરુ ને માનતો આવ્યો, સદશાસ્ત્ર જૈન કુલ માં આવ્યો, હું એક વિપરીત અભિનિવેશ માટે બધું ક્યાં બગાડે છે, દેવ ગુરુ શાસ્ત્ર અને તત્વજ્ઞાન ને બધા ઉપર ક્યાં પાણી ફેરવી દે છે, બધા ઉપર પાણી ફેરવી મળી જાય છે, એટલે એ રીતે જ્ઞાન દશાના અનેક પડખામાંથી પણ એ વિશે સમજવા મળે છે, વિપરીત અભિનિવેશ ન રહે અને ચોખ્ખે ચોખ્ખું પોતાનું સમજણ હોય, ચોખ્ખે સમજણ પૂર્વક એનું શુદ્ધ શ્રદ્ધાન ઉત્પન્ન થાય તો એના આત્માને લાભ કરતા છે, હિત કરતા છે, નહીતર ક્યાં અહિત થાય એની પોતાને ખબર પડે
નહીં,
પ્રત્યક્ષ યોગ છે બધું સમય હવે વચ્ચે થોડોક વિપરીત અભિપ્રાય વચમાં રાખે થોડાક માટે આ તારું બધું નકામ જાય છે, જેટલું કરે છે એટલું બધું પાણી ફરી વળે છે, એટલે પોતાના હિત માટે
માટે છે,
એ તો સ્પષ્ટ દેખાયેલો છે કે ત્યાં સમૂહ ઘણો આવે છે, પણ આપણા કરતા અત્યારે તો મોટો સમાજ છે એ લોકોનો, દેશ પ્રદેશ ની અંદર પણ મંડળો સ્થાપેલા છે, અમેરિકા લંડન આફ્રિકા બધી જગ્યાએ, પણ કોઈને ઓળખાણ થી વાત હોય એ વાત દેખાતી નથી, એક પ્રશ્ન ઘણા ઠંડા ઉત્તરને પૂછો એટલે સંપ્રદાયમાં તો કઈ લાગતું નથી ઠેકાણું, તો સંપ્રદાયમાં જતા નથી આપણે, એને પકડવું કઈ એમની મધ્યથી વાત ચાલે એવું
નથી,
એની ઓળખાણ એ જ્ઞાન દર્શન ઓળખાણ માં વિશે છે. જો એને જ્ઞાન દશા ઓળખાય તો પરોક્ષ રહેલા સત્પુરુષ ની દશા એના વચનો ઉપરથી ઓળખાય, ન ઓળખાય એવું કઈ
નથી.
અને એનું બહુમાન આવ્યા વિના, ઓળખાય ને બહુમાન આવે તો દર્શન ઉપર ઘા પીડ્યા વિના, જે દર્શન એને ઘા મારીને તોડવો છે, બુદ્ધ બહુ અત્યંત બુદ્ધ થઈ ગયેલો, દ્રઢ થઈ ગયેલો એ દર્શન ગુણ વિષય છે. આવતા ને ચાલતા સાંપી જાય એવો વિષય છે, એને બહુ સહેલાય છે, સુગમપણે એ જ્ઞાનીના શરણમાં જતા છોડી શકાય છે. એટલે તો સિંહજી એ વાત કરી કે જ્ઞાનની માગણી કરવાની તારે જરૂર નથી, રહસ્ય છે એની અંદર. જ્ઞાનની માગણી જ્ઞાન કરવા માટે તો આવ્યો છે,
જ્ઞાન માટે તો આવ્યો છે.
તને જ્ઞાન મળે એવી સ્થિતિ તારી થાય પછી જ્ઞાન મળશે કે એમને તને જ્ઞાન મળશે? પાત્ર વિના વસ્તુ રહેશે કે પાત્ર થયા વિના વસ્તુ રહેશે? જ્ઞાન તને કોક આપશે કે તારા અંદર માંથી પ્રગટશે? તો અંદર માંથી પ્રગટવા માટે તો અંદર જ સાફ સુથરી જરૂરી છે. બસ તું અંદર ની સાફ સુથરીમાં પાત્રતામાં આવ્યો, જ્ઞાન તો તને અંદરથી પ્રગટશે. એક સંકેત માત્રમાં, જ્ઞાનીના એક વચનમાં અનંત આગમ રહેલા છે એ વાત તને સમજાઈ જશે. ગોળી તો એક વખત વાગવાની જરૂર છે, વારંવાર વાગવાની જરૂર નથી. અંતર્ભેદ થયો એક વાર એનો નિવેડ આવી ગયો, કો વખત સાંભળે તો એને કઈ જોવા આવી ગયું, એક વખત એની તૈયારી થાય તો એક વખત ગમે ત્યારે એક વખત વેળો પાર છે. અને નીતર યોગ અયોગ બરાબર છે, યોગ થયો જ નથી, અનંત વાર થયો છે એવો આ એક વાર વધારે, પણ એટલે નથી થયો એ બધું સરખું છે. સંસારની રુચિ ને રસ કરતા એટલે પોતાને મુખ્ય કરવાની વાત. જ્યાં જ્યાં સતમાંથી કોઈ જુદું પડે છે, સત્યથી કોઈ જુદું પડે છે, ત્યાં પોતાનું કારણ હોય છે. એટલે જયારે સંપ્રદાય જુદો થયો અને એ દશામાં તો એ લોકોને કઈ ત્યાં વેરાગ તો કોણ હતો, ત્યાગી હતા બધા, આટલો પરિગ્રહ કોઈ કપડા ઉપડા વ્યવસ્થા હતો નહીં. એ તો વલકલ એ પણ જયારે આહાર કરવા જાય નગરમાં ત્યારે વિતા લઈ ગયા, જુદા પડવાની. એટલે સાચી વાત થી બીજી વાત ફેરફાર કરીને, કલ્પના કરીને લોકોનું આકર્ષણ થાય એવા બધા ઉપાય જો આપણે, એ જ પ્રકાર ચાલે કે લોકો કેવી રીતે આપણી બાજુ વળે, લોકો કેવી રીતે આપણી બાજુ વળે, આ એક ધ્યેય થઈ જાય છે એની પાછળ. એટલે પછી એને લગતી બુદ્ધિ પરંપરા કરે, તમારા આમ છે, તમારા દસ વર્ષનું પરિવાર છે, અમારા એ પહેલા આટલા આમ કરીએ છીએ, તમારે પહેલા અમારે આવીને, એટલે વનું કામ થઈ જાય. એ રીતે કઈ આરાધન થતું સર્વજ્ઞની પરંપરા, વિકરાગ સર્વજ્ઞ દેવ એ પરંપરાના, એમાં ચીલે ચીલે ચાલવાનું, ચીલો ચાતરવાની આજ્ઞા નથી. આજ્ઞા બહાર જવાથી તો કઈ લાભ થવાનો
નથી.
માન હતા, પૈસા જોતા હતા ને, એમ તો કોઈ પ્રશ્ન લોભના પ્રશ્ન નહોતા, માનના જ પ્રશ્ન. મનુષ્યમાં એક જ હોય છે મુખ્ય વાત, લોભ જતો કરવો સહેલો છે, માન જતો કરવું એટલું સહેલું.
જય હો.